એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુજ્ઞ શ્રોતાઓનું સ્વાગત છે આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આપણા સૌના જીવનને સ્પર્શે છે, પણ ઘણીવાર એમ કે થોડો જટિલ, થોડો દૂરનો લાગે છે, કાયદો.
બિલકુલ. અને જુઓ, આપણે રોજબરોજ કેટલું બધું કાયદા પ્રમાણે કરીએ છીએ, નહીં? કરાર પર સહી કરવી, ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું, નોકરીના નિયમો પાડવા.
હા, મિલકત ખરીદવી, વેચવી, નાગરિક તરીકેની ફરજો, આ બધું જ કાયદાથી ચાલે છે.
બરાબર. પણ મોટાભાગના લોકો માટે કાયદો એટલે બસ પેલી કોર્ટ કચેરી ને વકીલોની માથાકૂટ.
સાચી વાત. એટલે જ આજે આપણો પ્રયાસ છે આ વિષયને થોડો સરળ બનાવવાનો, એના પરથી પેલો રહસ્યનો પડદો હટાવવાનો. આપણે રેમન્ડ વેક્સના જાણીતા પુસ્તક કાયદો એક અત્યંત સંક્ષિપ્ત પરિચય, એટલે કે લૉ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના સારાંશ પર વાત કરીશું.
હા, અને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કાયદાનો ખરો હેતુ શું છે, એની ભૂમિકા શું છે આપણા સમાજમાં.
તો શરૂઆત કરીએ લેખકથી. પ્રોફેસર રેમન્ડ વેક્સ કોણ છે તેઓ?
પ્રોફેસર વેક્સ, જુઓ, કાયદા અને કાનૂની સિદ્ધાંતના બહુ મોટા ગજાના વિદ્વાન ગણાય. હોંગકોંગ યુનિવર્સિટીમાં એમેરિટસ પ્રોફેસર રહી ચૂક્યા છે.
અને એમનો અનુભવ ખાલી ભણાવવા પૂરતો નથી, ખરો ને? કંઈક પ્રેક્ટિકલ અનુભવ પણ છે એમનો.
ચોક્કસ, એ જ તો એમની ખાસિયત છે. એમનો જે જોવાનો નજરિયો છે ને, એ અલગ એટલા માટે છે કારણ કે એમની પાસે થિયરી પણ છે અને પ્રેક્ટિકલ અનુભવ પણ.
એટલે કે?
એટલે કે તેઓ એકેડેમિયામાં આવ્યા એ પહેલાં વકીલાત પણ કરતા હતા, અને એનાથી પણ વધારે મહત્વનું, એમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદના સમયમાં કામ કર્યું છે. ત્યાં એમણે જોયું કે કાયદો કેવી રીતે અન્યાયને ટકાવી પણ શકે અને પરિવર્તન લાવવાનું સાધન પણ બની શકે.
વાહ. અને પેલો હોંગકોંગનો અનુભવ પણ રસપ્રદ હશે, જ્યાં અંગ્રેજી કોમન લો અને ચીની કાનૂની પરંપરાઓ ભેગી થાય છે.
બિલકુલ. એનાથી એમને સમજાયું કે કાયદો કેટલો ફ્લેક્સિબલ હોય છે, કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિઓમાં એ ગોઠવાય છે. આ બધા અનુભવને કારણે જ તેઓ અઘરા લાગતા કાયદાના સિદ્ધાંતો અને એના મૂળભૂત હેતુઓને બહુ સરળતાથી સમજાવી શકે છે.
આ અનુભવ એમના લખાણમાં દેખાય છે એમ.
ચોક્કસપણે.
તો ચાલો હવે પુસ્તક પર આવીએ. શું કહેવા માંગે છે આ પુસ્તક? એનો મુખ્ય વિચાર શું છે?
પુસ્તકનો મૂળ સવાલ એ જ છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો. કાયદો ખરેખર છે શું અને એ આપણા જીવન પર કેવી અસર કરે છે? વેક સાહેબની મુખ્ય દલીલ એ છે કે કાયદો એટલે ખાલી નિયમોની યાદી નથી કે જે સરકારે બનાવી દીધી.
ના.
તો શું છે?
એ એક જીવંત, સતત વિકસતી સિસ્ટમ છે. એક એવી વ્યવસ્થા જે આપણા સમાજના મૂલ્યો, આપણી આશાઓ, આપણા સંઘર્ષો, આ બધાનું પ્રતિબંધ પાડે છે.
જીવંત સિસ્ટમ. રસપ્રદ. એટલે સ્થિર નથી એમ? બિલકુલ નહીં. અને એનો પ્રાથમિક હેતુ શું? તો કે સમાજમાં વ્યવસ્થા જાળવવી, ઝઘડા થાય તો એનું શાંતિથી નિરાકરણ લાવવું, અને બની શકે ત્યાં સુધી ન્યાય આપવો. અને મહત્વનું એ કે જેમ જેમ આપણી જરૂરિયાતો બદલાય, સમાજ બદલાય, એમ કાયદો પણ એની સાથે તાલ મિલાવવાની કોશિશ કરે છે.
અહીંયા જ કદાચ પેલી જટિલતા આવે છે, નહીં? કે કાયદો એકલો નથી, એની સાથે નૈતિકતા જોડાયેલી છે, રાજકારણ જોડાયેલું છે, સમાજની વ્યવસ્થા જોડાયેલી છે. એ કોઈ શુદ્ધ વિજ્ઞાન નથી.
બરાબર.
અને એવું પણ નથી કે સાવ વ્યક્તિલક્ષી હોય. વેક્સ કહે છે એમ, એ વ્યક્તિના અધિકાર અને સમાજની જરૂરિયાત, આ બંને વચ્ચે સતત ચાલતી એક પ્રકારની વાટાઘાટ છે. કાયદાની ભૂમિકા આ બેલેન્સ કરવાની છે.
એકદમ સાચી વાત. અને પુસ્તકનો હેતુ આ જ છે. આ જે જટિલતા છે ને, એને થોડી સરળ કરવી. પેલો જે ડર કે રહસ્ય છે કાયદા વિશે, એને દૂર કરવો. જે લોકો કાયદા વિશે નવું શીખી રહ્યા છે, એમના માટે તો આ સરસ પ્રસ્તાવના છે જ, પણ જેમને થોડી જાણકારી છે એમના માટે પણ વિચારવા જેવું ઘણું છે. પુસ્તક સમજાવે છે કે કાયદો ખાલી નિયમ નથી, પણ એક આખું માળખું છે જે આપણી આઝાદી, આપણા સંબંધો, આપણો સમાજ, આ બધાને ઘડે છે. એનો ઉદ્દેશ્ય કાનૂની સાક્ષરતા વધારવાનો છે, જેથી આપણે સમજી શકીએ કે આ બધું ચાલે છે કેવી રીતે.
બરાબર. તો ચાલો આ માળખાને વધુ નજીકથી જોઈએ. પુસ્તકના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? શરૂઆત ક્યાંથી કરે છે વેક્સ? સ્વાભાવિક છે, કાયદો શું છે થી જ નહીં.
હા, બિલકુલ. પુસ્તકની શરૂઆત જ આ મૂળભૂત સવાલથી થાય છે, જે સદીઓથી વિચારકોને મૂંઝવતો આવ્યો છે. વેક્સ આપણને મુખ્ય કાનૂની વિચારધારાઓથી પરિચિત કરાવે છે. પહેલી છે કાનૂની પ્રત્યક્ષવાદ, એટલે કે લીગલ પોઝિટિવિઝમ.
એ શું છે?
આ વિચાર એમ કહે છે કે કાયદો એ છે જે સત્તા દ્વારા યોગ્ય પ્રક્રિયાથી બનાવાયો હોય અને લાગુ કરાયો હોય. બસ એ નૈતિક રીતે સારો છે કે ખરાબ, એ સવાલ અહીં ગૌણ છે. જો નિયમ છે તો એ કાયદો છે.
ઓ, એટલે કે જો સરકાર કોઈ કાયદો બનાવે, ભલે આપણને અન્યાયી લાગે, પણ જો પ્રોસિજર બરાબર હોય તો એ કાયદો ગણાય, એમ?
હા, પ્રત્યક્ષવાદ મુજબ એમ જ. પણ એની સામે બીજી વિચારધારા છે, કુદરતી કાયદો, એટલે કે નેચરલ લો. આ સિદ્ધાંત કહે છે કે ના, કાયદો અમુક ઉચ્ચ નૈતિક સિદ્ધાંતો પર આધારિત હોવો જ જોઈએ. જો કોઈ માનવ સર્જિત કાયદો આ મૂળભૂત નૈતિકતાની વિરુદ્ધ જાય તો એ ખરો કાયદો જ નથી, એ અન્યાયી કાયદો છે.
એટલે આ બે વિચારધારા એકબીજાથી બિલકુલ વિરુદ્ધ જેવી થઈ.
હા, અને ત્રીજો પણ એક દ્રષ્ટિકોણ છે, કાનૂની વાસ્તવવાદ, લીગલ રિયલિઝમ. આ લોકો શું કહે છે કે ભાઈ, પુસ્તકોમાં શું લખ્યું છે એના કરતાં વધારે મહત્વનું એ છે કે કોર્ટમાં જજ શું કરે છે, પોલીસ શું કરે છે, અધિકારીઓ શું કરે છે. કાયદો એ છે જે વ્યવહારમાં થાય છે. એટલે થિયરી કરતાં પ્રેક્ટિસ પર વધુ ભાર. આ ત્રણેય અલગ અલગ પાસા બતાવે છે કાયદાના.
બરાબર.
અને વેક્સ આને સમજાવવા માટે સાદા ઉદાહરણો વાપરે છે, જેમ કે આપણે ટ્રાફિક લાઇટ પર લાલ લાઇટે કેમ ઊભા રહીએ.
હા,
પ્રત્યક્ષવાદી કહે છે કારણ કે નિયમ છે અને પોલીસ પકડશે તો દંડ ભરવો પડશે.
બરાબર.
કુદરતી કાયદાવાળો કહેશે કારણ કે બીજાની સલામતી માટે અને વ્યવસ્થા માટે એ નૈતિક રીતે યોગ્ય છે. અને પેલો વાસ્તવવાદી શું જોશે? એ જોશે કે આજુબાજુ પોલીસ છે કે કેમેરા છે કે નહીં.
સાચી વાત છે.
પુસ્તકમાં એચએલએ હાર્ટનો એક મહત્વનો વિચાર પણ સમજાવ્યો છે, પ્રાથમિક અને ગૌણ નિયમો. પ્રાથમિક નિયમો એટલે જે આપણને કહે કે શું કરવું શું ન કરવું, જેમ કે ચોરી ન કરવી, ખૂન ન કરવું. અને ગૌણ નિયમો એટલે એવા નિયમો જે આ પ્રાથમિક નિયમોને કેવી રીતે બનાવવા, બદલવા અને કોણ લાગુ કરશે એ નક્કી કરે. જેમ કે સંસદ કાયદો કેવી રીતે બનાવશે, કોર્ટ કેવી રીતે નિર્ણય આપશે. આ બંને પ્રકારના નિયમો ભેગા મળીને એક કાયદાકીય સિસ્ટમ બને છે.
આનાથી કાયદાનું માળખું થોડું સ્પષ્ટ થાય છે. પણ પેલો નૈતિકતાનો મુદ્દો એ હંમેશા ચર્ચામાં રહે છે. કાયદો અને નૈતિકતા, શું સંબંધ છે બંને વચ્ચે? શું કાયદાનો હેતુ સમાજમાં નૈતિકતા ફેલાવવાનો હોવો જોઈએ?
આ બહુ જૂની અને સતત ચાલતી ચર્ચા છે. પુસ્તક એની ઊંડાણપૂર્વક વાત કરે છે, ખાસ કરીને હોર્ટ ડેવલિન જેવી ચર્ચાઓ.
હા, મેં સાંભળ્યું છે એના વિશે. બ્રિટનમાં પેલો સમલૈંગિકતા અંગેનો કાયદો બદલવાનો હતો ત્યારે થયેલી નહીં?
બરાબર. લોર્ડ ડેવલિને દલીલ કરી હતી કે સમાજને ટકી રહેવા માટે એક કોમન મોરાલિટી, એટલે કે સહિયારી નૈતિકતા જરૂરી છે. અને કાયદાનું કામ આ નૈતિકતાનું રક્ષણ કરવાનું છે, ભલે કોઈ વ્યક્તિના કૃત્યથી બીજા કોઈને સીધું નુકસાન ન થતું હોય.
જ્યારે પ્રોફેસર હાર્ટ એવું માનતા હતા કે કાયદાનું કામ નૈતિકતા લાદવાનું નથી, એનું કામ ફક્ત બીજાને નુકસાન થતું અટકાવવાનું છે. જો મારા કોઈ કામથી બીજાને હાનિ ન થતી હોય તો કાયદાઓ એમાં પડવું ન જોઈએ, ભલે સમાજના અમુક લોકોને એ કામ અનૈતિક લાગતું હોય.
હા, આ બે છેડા વચ્ચેનો તણાવ આજે પણ ઘણા મુદ્દાઓમાં દેખાય છે. પુસ્તક આને સમજાવવા માટે નાઝી જર્મનીના કાયદા, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ કે પછી ગર્ભપાત, સહાયિત મૃત્યુ જેવા સંવેદનશીલ ઉદાહરણો લે છે.
અને પેલો ન્યુરેમ્બર્ગ ટ્રાયલ્સનું ઉદાહરણ પણ મહત્વનું છે ને?
ખૂબ જ. ત્યાં નાઝી અધિકારીઓ પર માનવતા વિરુદ્ધના ગુના માટે મુકદમો ચાલ્યો. એમની દલીલ હતી કે અમે તો ખાલી તત્કાલીન જર્મન કાયદાનું પાલન કરતા હતા. પણ કોર્ટે એ દલીલ ન સ્વીકારી. ત્યાં એક પ્રકારના કુદરતી કાયદા જેવો વિચાર લાગુ પડ્યો કે અમુક નૈતિક સિદ્ધાંતો એટલા મૂળભૂત છે કે કોઈ દેશનો કાયદો પણ એનો ભંગ ન કરી શકે. આ બતાવે છે કે કાયદાની ભૂમિકા કેટલી જટિલ છે. એણે નિયમો પણ લાગુ કરવાના છે અને ક્યારેક ઉચ્ચ ન્યાયના આદર્શોને પણ જોવાના છે.
આખી દુનિયામાં કાયદાની સિસ્ટમ પણ એકસરખી નથી હોતી, ખરું ને? એના વિશે શું કહે છે પુસ્તક?
મુખ્યત્વે બે પ્રકારની સિસ્ટમની વાત છે. એક છે કોમન લો. યુકે, યુએસએ, ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ સિસ્ટમ છે. અહીં શું થાય કે ન્યાયાધીશો જે કેસ ચલાવે અને નિર્ણય આપે, એ નિર્ણયો ભવિષ્યના કેસો માટે માર્ગદર્શક બને છે, જેને આપણે પ્રેસિડન્ટ કે પૂર્વવર્તી કેસ કહીએ છીએ.
એટલે જજમેન્ટ પોતે જ કાયદાનો એક સ્ત્રોત બને છે.
બરાબર. જ્યારે બીજી સિસ્ટમ છે સિવિલ લો, યુરોપના મોટાભાગના દેશોમાં, લેટિન અમેરિકામાં આ જોવા મળે છે. અહીં મુખ્ય આધાર લેખિત કાયદાઓ હોય છે, જેને કોડ કે સંહિતા કહેવાય છે. બધું વ્યવસ્થિત રીતે લખેલું હોય.
તો આ બંનેમાં ન્યાયાધીશની ભૂમિકા અલગ અલગ હોય?
હા, થોડી. કોમન લોમાં ન્યાયાધીશ પાસે કેસના તથ્યોને આધારે કાયદાનું અર્થઘટન કરવાની અને જરૂર પડે નવા સિદ્ધાંતો વિકસાવવાની સત્તા વધુ હોય છે, એટલે તેઓ કાયદાના વિકાસમાં વધુ સીધો ભાગ ભજવી શકે. જ્યારે સિવિલ લોમાં ન્યાયાધીશનું મુખ્ય કામ હોય છે કે જે લેખિત કાયદા છે એને સામે આવેલા કેસમાં બરાબર લાગુ પાડવા. અલબત્ત હવે આ ભેદ થોડો ઓછો થઈ રહ્યો છે, પણ મૂળભૂત ફરક આ છે. વેક્સે પણ કહે છે કે આ સિવાય ધાર્મિક કાયદા, રૂઢિગત કાયદા જેવી સિસ્ટમ પણ દુનિયામાં છે, અને ઘણીવાર આ બધું એકબીજા સાથે ભળેલું હોય છે.
તો પછી અદાલતો અને ન્યાયાધીશોની ભૂમિકા પર થોડી વધુ વાત કરીએ. ખાસ કરીને કોમન લોમાં જો જજના નિર્ણયો આટલા મહત્વના હોય તો શું એનો અર્થ એ થયો કે જજ કાયદો બનાવે છે કે ખાલી લાગુ કરે છે?
આ બહુ જ ચર્ચાયેલો મુદ્દો છે. વેક્સ એક ક્લાસિક કેસનું ઉદાહરણ આપે છે, ડોનોગ્યુ વી. સ્ટીવન્સન. ગોકળગાય બોટલમાં કેસ તરીકે જાણીતો છે.
હા, એનું નામ સાંભળ્યું છે. શું હતું એમાં?
1932ની વાત છે. એક બહેન હતા, એમણે એક કેફેમાંથી જિંજર બિયરની બોટલ મંગાવી. એમના મિત્રએ એમના માટે ખરીદી હતી. એમને થોડી બિયર પીધી અને પછી બાકીની ગ્લાસમાં કાઢી તો અંદરથી એક સડેલી ગોકળગાય નીકળી.
ઓ બાપરે.
અને એ બહેન બીમાર પડ્યા. હવે મુશ્કેલી એ હતી કે બિયર એમણે પોતે ખરીદી નહોતી, એમના મિત્રએ ખરીદી હતી, એટલે દુકાનદાર સાથે એમનો સીધો કરાર નહોતો. તો કરારભંગનો કેસ કેવી રીતે કરે?
બરાબર. પછી
કેસ છેક હાઉસ ઓફ લોર્ડ્સ, જે ત્યારે યુકેની સુપ્રીમ કોર્ટ જેવું હતું, સુધી ગયો. અને કોર્ટે એક બહુ જ લેન્ડમાર્ક નિર્ણય આપ્યો. એમને કહ્યું કે ભલે સીધો કરાર ન હોય, પણ જે ઉત્પાદક છે એની ફરજ બને છે કે એના અંતિમ ગ્રાહક કન્ઝ્યુમર પ્રત્યે એ બેદરકારી ન દાખવે. એમણે નેગ્લિજન્સ એટલે કે બેદરકારીનો આધુનિક સિદ્ધાંત સ્થાપિત કર્યો.
એટલે કે જે વસ્તુ બનાવે છે એની જવાબદારી છે કે એનાથી કોઈને નુકસાન ન થાય, ભલે ખરીદનાર બીજું કોઈ હોય.
બરાબર. આ કેસે બતાવ્યું કે જરૂર પડે ત્યારે ન્યાયાધીશો સમાજની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા નવા કાનૂની સિદ્ધાંતો ઘડી શકે છે. અહીંયા એમણે ખાલી જૂનો કાયદો લાગુ નહોતો કર્યો, એમણે કાયદાનો વિકાસ કર્યો હતો.
એટલે કાયદો ફક્ત સંસદ કે વિધાનસભામાં જ નથી બનતો, અદાલતો પણ એમાં ભાગ ભજવે છે.
ચોક્કસ. મુખ્ય કાયદા તો ધારાસભાઓ જ બનાવે, જેને આપણે વૈધાનિક કાયદા, સ્ટેચ્યુટ્સ કહીએ. પણ પછી સરકારી વિભાગો એના અમલ માટે ઝીણા ઝીણા નિયમો બનાવે, એને વહીવટી નિયમો, એડમિનિસ્ટ્રેટિવ રૂલ્સ કહેવાય. અને કોમન લો દેશોમાં અદાલતોના ચુકાદા પણ કાયદાનો ભાગ બની જાય. આ બધા ઉપર એક બંધારણ હોય, જે સૌથી મોટો કાયદો. કાયદાનો હેતુ આ બધા વચ્ચે સંવાદિતા જાળવવાનો પણ છે.
હવે વાત કરીએ અધિકારો અને ન્યાયની. આ તો કાયદાના મૂળભૂત સ્તંભ ગણાય નહીં, પુસ્તક એના વિશે શું કહે છે?
હા, કાયદાનો એક મુખ્ય હેતુ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. પણ ઘણીવાર અધિકારો એકબીજા સાથે ટકરાય છે. પુસ્તકાની ચર્ચા કરે છે.
જેમ કે
વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, પણ સામે કોઈની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવાનો, બદનક્ષીથી બચવાનો અધિકાર પણ છે. ધર્મ પાળવાની સ્વતંત્રતાનો અધિકાર છે, પણ સાથે સાથે સમાનતાનો અધિકાર પણ છે. કાયદાએ આ બધા વચ્ચે બેલેન્સ કરવું પડે છે. આ સંતુલન સાધવું એ જ કાયદાની કસોટી અને એનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે.
અને ન્યાય વિશે શું?
ન્યાય એ તો કાયદાનું અંતિમ લક્ષ્ય કહેવાય. જો કે ન્યાય એટલે શું એની વ્યાખ્યા કરવી બહુ અઘરી છે. પુસ્તક ન્યાયના જુદા જુદા પ્રકારની વાત કરે છે, જેમ કે વિતરણકારી ન્યાય. સમાજમાં જે સંપત્તિ છે, તકો છે, એની વહેંચણી વાજબી રીતે કેવી રીતે થાય. પછી સુધારાત્મક ન્યાય. કોઈની સાથે અન્યાય થયો હોય, જેમ કે કરાર તોડ્યો હોય, તો એને કેવી રીતે સરખો કરવો. અને પ્રતિશોધાત્મક ન્યાય. જો કોઈ ગુનો કરે તો એને કેવી સજા મળવી જોઈએ. કાયદાકીય સિસ્ટમમાં બધા પ્રકારના ન્યાયને પહોંચી વળવાનો પ્રયાસ કરે છે.
પુસ્તકના છેલ્લા ભાગો કાયદાની સમાજમાં જે મોટી ભૂમિકા છે એના પર ફોકસ કરે છે, બરાબર?
હા, એ ચર્ચા કરે છે કે કાયદો કેવી રીતે સમાજ જેવો છે એવું દર્શાવે છે, પણ સાથે સાથે એ સમાજને બદલવાનું એક સાધન પણ છે.
દાખલો આપી શકું?
જેમ કે ભેદભાવ વિરોધી કાયદાઓ. એ ખાલી એટલું નથી કહેતા કે સમાજમાં ભેદભાવ છે, પણ એ સમાજને વધુ સમાન બનાવવા તરફ ધકેલે છે એવો હેતુ રાખે છે. એ જ રીતે પુસ્તક આજના પડકારોની પણ વાત કરે છે. ગ્લોબલાઇઝેશન, ટેકનોલોજી જેમ કે ઇન્ટરનેટ, એઆઈ, આ બધું કાયદા સામે કેવા નવા સવાલો ઊભા કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું મહત્વ કેમ વધી રહ્યું છે, આ બધી ચર્ચા છે.
તો આટલી બધી વાતચીત પછી જો આપણે કેટલાક મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? આ પુસ્તકમાંથી શું શીખવા જેવું છે?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાયદો એ સમાજથી અલગ નથી, એ સમાજની પેદાશ છે. એને તમે ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણથી જુદો ના પાડી શકો. એની ભૂમિકા, એનો અર્થ, એ બધું સમાજ પ્રમાણે બદલાય.
હા, જેમ કે આપણે ત્યાં ભારતમાં પર્સનલ લો છે જુદા જુદા સમુદાયો માટે, એ બતાવે છે કે કાયદો કેવી રીતે સ્થાનિક વાસ્તવિકતા સાથે જોડાયેલો છે.
બરાબર. બીજો મુદ્દો છે સ્થિરતા અને પરિવર્તન વચ્ચેનું બેલેન્સ. કાયદાનું એક કામ સમાજમાં સ્થિરતા, એક પ્રકારની પ્રિડિક્ટેબિલિટી લાવવાનું છે. લોકોને ખબર હોવી જોઈએ કે નિયમો શું છે, પણ સમાજ તો બદલાતો રહે છે. ટેકનોલોજી, વિચારો, મૂલ્યો, બધું બદલાય, એટલે કાયદાએ પણ બદલાવવું પડે. નવા જમાના પ્રમાણે નવા નિયમો લાવવા પડે, જેમ કે સાયબર ક્રાઇમ માટે નવા કાયદા બન્યા. આ બંને, સ્થિરતા અને પરિવર્તન વચ્ચે સંતુલન રાખવું, એ કાયદાનો મોટો પડકાર અને હેતુ છે.
ત્રીજો મુદ્દો કદાચ કાયદાની મર્યાદાઓનો છે. વિક સાહેબ ચેતવે છે કે ભાઈ, કાયદો બધી સમસ્યાનો હલ નથી, દરેક દુઃખની દવા નથી.
સાચી વાત.
ઘણીવાર કાયદો બનાવી દેવાથી કંઈ ન થાય, એનો અમલ થવો જોઈએ. અને ક્યારેક કાયદાની પ્રક્રિયા એટલી લાંબી, અટપટી ને ખર્ચાળ હોય છે કે સામાન્ય માણસ માટે તો ન્યાય મેળવવો જ મુશ્કેલ બની જાય. એટલે કાયદો શું કરી શકે અને શું ન કરી શકે એની સાચી સમજ જરૂરી છે.
અને ચોથો મુદ્દો, જે આજના જમાનામાં બહુ જ રેલેવન્ટ છે, વિવિધતા અને સંઘર્ષનું સંચાલન. આજનો સમાજ કેવો છે? બહુ બધા જુદા જુદા વિચારો, માન્યતાઓ, હિતો ધરાવતા લોકો સાથે રહે છે.
હા,
કાયદાની એક બહુ મોટી ભૂમિકા એ છે કે આ બધાને સાથે રાખવા, એમની વચ્ચે જે મતભેદો કે સંઘર્ષ ઊભા થાય એને ઉકેલવાની એક શાંતિપૂર્ણ પદ્ધતિ આપવી. ભારતમાં જો કેટલી બધી ધાર્મિક, ભાષાકીય, સાંસ્કૃતિક વિવિધતા છે. કાયદો આ બધા વચ્ચે સંતુલન રાખવાનો પ્રયત્ન કરે છે.
બિલકુલ. આ મુખ્ય થીમ્સ આપણને કાયદાને ખાલી નિયમો તરીકે નહીં, પણ એક આખી સામાજિક પ્રક્રિયા તરીકે જોવામાં મદદ કરે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. આપણે એવા કેટલાક પર વાત કરીએ.
હા, ચોક્કસ. કયા વિચારો તમને ખાસ લાગ્યા?
એક જે મને બહુ ગમ્યો તે આ છે. કાયદો માત્ર નિયમો નથી, પણ સમાજની આકાંક્ષાઓને, સંઘર્ષોને પ્રતિબિંબિત કરતી જીવંત સંસ્થા છે. આ કેવી સરસ રીતે કહે છે કે કાયદો સ્થિર નથી, એ ધબકે છે, સમાજ સાથે શ્વાસ લે છે, બદલાય છે.
અને બીજો એક વિચાર જે મને સ્પર્શી ગયો, કાયદાએ નૈતિક બનવું જોઈએ કે નહીં? તેટલો જ મહત્વનો પ્રશ્ન એ છે કે કાયદો નૈતિક મતભેદો છતાં કાયદેસરતા અને અસરકારકતા કેવી રીતે જાળવી શકે. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. જ્યારે સમાજમાં જ કોઈ મુદ્દે નૈતિક સહમતિ ન હોય ત્યારે કાયદો શું કરે, કેવી રીતે કામ કરે?
ત્રીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. ન્યાય ભલે આંધળો હોય, પણ કાયદો તેને બનાવનાર અને લાગુ કરનાર સમાજની આંખોથી જુએ છે. મતલબ કે કાયદો ભલે નિષ્પક્ષ રહેવાનો પ્રયત્ન કરે, પણ જે લોકો એને બનાવે છે, લાગુ કરે છે, એમના પોતાના વિચારો, પૂર્વગ્રહો, સમાજની જે વાસ્તવિકતા છે એની અસર ક્યાંક ને ક્યાંક તો પડે જ છે.
સાચી વાત. અને છેલ્લે આ પણ બહુ મહત્વનું છે, કાયદાનું શાસન, રૂલ ઓફ લો, એ ન્યાયની ગેરંટી નથી, પણ તે ન્યાય માટેની આવશ્યક શરત છે. આ સમજવું બહુ જરૂરી છે. રૂલ ઓફ લો એટલે કે કાયદો સર્વોપરી છે, બધાયની નીચે સમાન છે, નિયમો સ્પષ્ટ છે વગેરે. આ બધું હોય તો જ ન્યાય મળી શકે, પણ આટલું હોવાથી ન્યાય મળી જ જશે એવું નથી. પણ આના વગર તો ન્યાય શક્ય જ નથી, એ પાયો છે.
હા, આ વિચારો કાયદાની ઊંડાઈ અને એના મહત્વને બરાબર પકડે છે.
તો હવે છેલ્લો સવાલ, આ બધી ચર્ચા, આ પુસ્તકના વિચારો એ સામાન્ય માણસને, આપણા શ્રોતાઓને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, આનું પ્રેક્ટિકલ મહત્વ શું?
મને લાગે છે પહેલો અને સીધો ફાયદો તો આપણી પોતાની કાનૂની જાગૃતિ વધે એ છે. જો આપણને કાયદાના બેઝિક સિદ્ધાંતો ખબર હોય તો આપણે કોઈ કરાર સાઇન કરતી વખતે, નોકરી લેતી વખતે કે પછી કોઈ પ્રોપર્ટી લેતી વખતે વધુ ધ્યાન રાખી શકીએ. આપણા હક શું છે, આપણી ફરજ શું છે એની થોડી સ્પષ્ટતા આવે.
હા, જેમ કે ઓનલાઇન ખરીદીમાં કંઈ ગરબડ થાય તો ગ્રાહક તરીકે આપણા શું અધિકાર છે એ ખબર હોય તો કામ લાગે.
બરાબર. બીજું, જે લોકો વ્યવસાય કરે છે એમને નિર્ણયો લેવામાં મદદ મળે. ઘણીવાર વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કાયદા નિયમોને ખાલી બોજ માને છે, પણ જો એ સમજે કે આ નિયમો કેમ બન્યા છે, દાખલા તરીકે પર્યાવરણના રક્ષણ માટે, કામદારોના હિત માટે, ગ્રાહકની સલામતી માટે, તો તેઓ વધુ સારા, વધુ જવાબદાર અને કાયદાકીય રીતે વધુ સુરક્ષિત નિર્ણયો લઈ શકે.
ત્રીજું, આપણે નાગરિક તરીકે વધુ સક્રિય બની શકીએ. જો આપણને ખબર હોય કે કાયદા કેવી રીતે બને છે, એની પાછળના હેતુ શું હોય છે, તો આપણે સરકારની નીતિઓ પર, નવા આવતા કાયદાઓ પર વધુ સારી રીતે વિચારી શકીએ, આપણો અભિપ્રાય આપી શકીએ. લોકશાહીમાં આપણી ભાગીદારી વધુ અર્થપૂર્ણ બને.
અને ચોથો ફાયદો, જે આજના ગ્લોબલ યુગમાં મહત્વનો છે, તે વૈશ્વિક દૃષ્ટિકોણ કેળવવાનો. આપણે દુનિયાના બીજા દેશો સાથે કામ કરતા હોઈએ, ફરવા જતા હોઈએ, કે ખાલી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ સમજવું હોય, તો બીજા દેશોની કાનૂની સિસ્ટમ કેવી છે, એમની પરંપરાઓ શું છે, એની સમજ બહુ કામ લાગે.
ટૂંકમાં, આ પુસ્તક કાયદા વિશેની આપણી સમજને વધુ ઊંડી અને વધુ વ્યવહારુ બનાવે છે.
ચોક્કસ.
આખી ચર્ચા પછી મારા મનમાં જે મુખ્ય વાત રહી ગઈ છે તે એ છે કે કાયદો એ કંઈક બહારની નિષ્ણાતોની વસ્તુ નથી, એ આપણી વચ્ચેનો, સમાજ અને વ્યક્તિ વચ્ચેનો એક પુલ છે. એની શક્તિ પણ છે અને મર્યાદા પણ, અને એ બંનેને સમજવું આપણા સૌ માટે જરૂરી છે, કારણ કે આખરે તો એ આપણા બધાના જીવનને ઘડે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે કાયદાની સિસ્ટમ ક્યારે પરફેક્ટ નથી હોતી, એ હંમેશા એક પ્રયત્ન છે, સ્થિરતા અને પરિવર્તન વચ્ચે, વ્યક્તિ અને સમાજ વચ્ચે, નિયમ અને ન્યાય વચ્ચે સંતુલન શોધવાનો. કાયદો એ કોઈ ઉપરથી લાદેલી વસ્તુ નથી, પણ આપણે સૌ મળીને આપણા સમાજ માટે વધુ સારી વ્યવસ્થા અને ન્યાયના ધ્યેય સાથે સતત બનાવતા રહીએ છીએ, એ એક ઓનગોઈંગ પ્રોસેસ છે.
એક છેલ્લો વિચાર શ્રોતાઓ માટે મૂકી જઈએ. આપણે કાયદાના શાસનની વાત મોટાભાગે સરકારો અને કોર્ટોના સંદર્ભમાં સાંભળીએ છીએ, પણ શું આ સિદ્ધાંત કે ભાઈ નિયમો હોય, એ સ્પષ્ટ હોય, બધા માટે સરખા હોય, નિર્ણયો વાજબી રીતે લેવાય, પારદર્શિતા હોય, શું આ બધું આપણે આપણા નાના સ્તરે, આપણા કુટુંબમાં, આપણા કામના સ્થળે, આપણા મિત્રવર્તુળમાં, આપણા સમાજમાં લાગુ ન પાડી શકીએ? કદાચ કાયદાની ખરી સ્પિરિટ ત્યાં પણ જીવી શકાય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.